એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે સાંભળવામાં જેટલી રોમાંચક છે એટલી જ કદાચ વિચારવા જેવી પણ છે. આપણે વાત કરીશું સોફી એલ્મહર્સ્ટના પુસ્તક એ મેરેજ એટ સી વિશે. આ પુસ્તક છે મોરિસ અને મેરિલિન બેલી, એક બ્રિટિશ કપલ, એમની અદ્ભુત અવિશ્વસનીય સત્યઘટના પર.
સાચી વાત.
જરા વિચારો, પેસિફિક મહાસાગરની વચ્ચોવચ્ચ તમારી યોટને એક વેલ ટક્કર મારે અને પછી 170 દિવસ એક નાનકડા રબરના તરાપા પર ટકી રહેવાનું.
ખરેખર, અને એટલે જ આ વાર્તા એ ખાલી એક દરિયાઈ સાહસની વાત નથી જ, એનાથી ઘણું ઊંડું છે.
હા,
શરૂઆતમાં આપણને એમ લાગે કે આ તો બહાદુરી અને પેલો પ્રેમડી જીતની ગાથા છે, પણ એલ્મહર્સ્ટનું પુસ્તક જે છે ને એ આપણને એનાથી પણ ઊંડા સવાલો પૂછે છે.
જેમ કે
જ્યારે સભ્યતાની બધી જ સગવડો પેલી ઓથ દૂર થઈ જાય ત્યારે સંબંધનો અર્થ શું, ખાસ કરીને લગ્ન જેવી સંસ્થાનો.
બરાબર.
અને આ જે ભયાનક આપત્તિમાંથી બચી જવું, શું એ ખરેખર અંત કહેવાય કે પછી એક નવી, કદાચ વધારે જટિલ શરૂઆત છે? એટલે આ પુસ્તક છે ને એ માનવ સહનશીલતાની પેલી સીમાઓ, પછી વીરગાથાઓ પાછળનું જે કાચું સત્ય હોય ને એ, અને આઘાતનો જે લાંબો પડછાયો હોય ને એ બધાની વાત કરે છે.
તમે જે આઘાતના લાંબા પડછાયાની વાત કરી એ જ કદાચ આ પુસ્તકને આટલું ખાસ બનાવે છે, ખરું ને?
ચોક્કસ.
અને આટલી જટિલ વાર્તાને આટલી સંવેદનશીલતાથી કહેનાર લેખક સોફી એલ્મહર્સ્ટ, એમના વિશે થોડું જણાવશો, કોણ છે?
હા, ચોક્કસ. સોફી એલ્મહર્સ્ટ એક બહુ જાણીતા અને આમ તો સન્માનિત બ્રિટિશ પત્રકાર છે. એ લાંબા ઊંડાણપૂર્વક રિસર્ચ કરેલા લેખો અને સત્ય ઘટનાઓ પર આધારિત, મતલબ નોન ફિક્શન, લખવા માટે જાણીતા છે. એમણે ધી ઇકોનોમિસ્ટનું પેલું 1843 મેગેઝીન છે, ધ ગાર્ડિયન વીકેન્ડ છે, એવા મોટા નામો માટે કામ કર્યું છે.
એટલે એમની ખાસિયત એ થઈ કે એ ખાલી ઘટના નથી વર્ણવતા, પણ પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એમાં ઊંડા ઉતરે છે.
બિલકુલ. ફક્ત શું થયું એ નહીં, પણ એ ઘટનાની લોકોના મન પર શું અસર થઈ, એમના સંબંધો પર શું અસર થઈ, એના પર એમનું ધ્યાન વધારે હોય છે. અને આ પુસ્તક માટે તો સૌથી ખાસ વાત એ છે કે એલ્મહર્સ્ટને, ખબર છે, પેલી બેલી દંપતીના પર્સનલ આર્કાઇવ્સ જોવાની પરવાનગી મળી.
ઓ, એટલે એમની ડાયરીઓ, પત્રો, એ બધું.
હા, ડાયરીઓ, પત્રો, વહાણની લોગબુક અને અમુક તો એમની અગાઉ ક્યારે પબ્લિશ ન થયેલી હસ્તપ્રતો પણ. આના લીધે શું થયું કે ખાલી દુનિયાએ જે હીરોની છબી જોઈ હતી ને, એનાથી આગળ જઈને એમની અંદરની ગળમથલ, ડર, આશા, નિરાશા, એ બધું સમજી શક્યા અને રજૂ કરી શક્યા. એટલે એમની પત્રકાર તરીકેની જે સ્કિલ છે અને એમની જે સાયકોલોજિકલ સૂઝ છે, એના કારણે આ પુસ્તક ખાલી ફેક્ટ્સ નથી પણ એક રીતે માનવ સ્વભાવનો અભ્યાસ બની જાય છે.
આ તો ખરેખર બહુ રસપ્રદ કહેવાય. એ અંગત ડાયરીઓ અને પત્રોએ જ કદાચ આખી વાતને એક નવો એંગલ આપ્યો હશે.
ચોક્કસ.
તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. મતલબ એલ્મહર્સ્ટ આ જાણીતી વાર્તા દ્વારા શું કહેવા માંગે છે?
જો, પુસ્તકનું કેન્દ્ર તો બેલી દંપતીની પેલી 170 દિવસની સંઘર્ષ ગાથા જ છે, બરાબર? પણ એનો હેતુ ખાલી એ સાહસનું વર્ણન કરવાનું નથી. એલ્મહર્સ્ટ એ તપાસ કરે છે કે જ્યારે જીવન મરણનો સવાલ હોય ત્યારે લગ્ન જેવી સંસ્થાનું ખરેખર શું થાય છે, શું એ મજબૂત બને, તૂટી જાય, કે પછી એનું સ્વરૂપ જ બદલાઈ જાય છે.
એટલે આખું ડાયનેમિક જ બદલાઈ જાય.
હા, પુસ્તક એમ કહે છે કે બચી જવું એ કોઈ એક મોમેન્ટની વાત નથી, એ એક લાંબી, બહુ જ કષ્ટદાયક પ્રોસેસ છે જે વ્યક્તિની ઓળખ અને એના સંબંધોને કદાચ હંમેશ માટે બદલી નાખે છે.
એટલે પેલી જે જાહેર છબી બની હતી એમની, કે ભાઈ પ્રેમ અને હિંમતથી બચી ગયા, એ કદાચ આખી વાર્તા નહોતી, અધૂરી હતી.
બરાબર. એ છબી જે હતી ને એ વાસ્તવિકતાનું બહુ જ સિમ્પલ, સરળ ચિત્રણ હતું. પડદા પાછળ એ અનુભવ ભયાનક રીતે જટિલ હતો, માનસિક રીતે થકવી દેનારો અને ઘણી વાર તો બહુ કેઓટિક, અંધાધૂંધી ભર્યો હતો. પુસ્તકની મુખ્ય વાત જ એ છે કે આપણે, મતલબ સમાજ તરીકે, કેવી રીતે બચી ગયેલાઓને દંતકથાના પાત્રો બનાવી દઈએ છીએ.
હા, હીરો બનાવી દઈએ છીએ.
હા, અને પછી એમનો જે લાંબા ગાળાનો ભાવનાત્મક સંઘર્ષ હોય, એમનો જે આઘાત હોય, એને આપણે સગવડપૂર્વક ભૂલી જઈએ છીએ. એટલે આ પુસ્તક જુઓ તો એક સાથે સર્વાઇવલ એડવેન્ચર છે, લગ્ન જીવનનો ઊંડો અભ્યાસ છે, અને કદાચ પેલું સપનાનો પીછો કરવાની જે માનવીય વૃત્તિ છે ને, એના પર એક ચેતવણી જેવું પણ છે.
તો આખી કથા શરૂ ક્યાંથી થાય છે અને ક્યાં સુધી પહોંચે છે? મતલબ એમના સપનાથી શરૂ થઈને એમના સંઘર્ષ સુધી.
હા, પુસ્તકની શરૂઆત થાય છે યુદ્ધ પછીના બ્રિટનના એકદમ સામાન્ય જીવનથી. ડર્બી શહેરમાં રહે છે મોરિસ, જે પ્રિન્ટિંગ કંપનીમાં કામ કરે છે, અને એમની પત્ની મેરાલિન, જે ટેક્સ ઓફિસર છે.
એકદમ સામાન્ય જીવન.
હા, અને મોરિસ પોતાના આ રોજિંદા જીવનથી કંટાળી ગયા છે. એમને સમુદ્ર બોલાવી રહ્યો છે મુક્તિ માટે, સાહસ માટે, અને મેરાલિન એક વફાદાર પત્ની તરીકે એમના આ સપનામાં સાથ આપે છે. એ લોકો બધું વેચી દે છે અને પોતાના ઘરના બગીચામાં જ વર્ષો સુધી મહેનત કરીને ઓરાલિન નામની 31 ફૂટની યાટ બનાવે છે. અહીં જ આપણને પેલું દેખાય છે મોરિસનો આદર્શવાદ અને મેરાલિનનો વ્યવહારૂ પણ સમર્પિત પ્રેમ.
પણ એક સવાલ થાય, શું મેરાલિન ખરેખર આ સફર માટે મનથી તૈયાર હતા, કે પછી એ ફક્ત મોરિસના સપનાને સાથ આપી રહ્યા હતા? પુસ્તક એ વિશે શું કહે છે?
પુસ્તક એવું સૂચવે છે કે મેરાલિનનો પ્રેમ અને એમની વફાદારી એ જ મુખ્ય કારણ હતા. સમુદ્ર તો મોરિસનો જુસ્સો હતો, મેરાલિન માટે તો એ મોરિસની દુનિયા હતી, એટલે એ ત્યાં હતા.
બરાબર.
પછી 1972માં એ લોકો સાઉધમ્પ્ટનથી નીકળે છે ન્યૂઝીલેન્ડ જવા. શરૂઆત તો રોમાંચક છે. એટલાન્ટિક પાર કર્યો, પનામા કેનાલ, અને પછી વિશાળ પેસિફિક મહાસાગર. એમની લોગબુકમાં શરૂઆતમાં સુંદરતા અને શાંતિની જ વાતો છે. પણ પછી આવે છે 4 માર્ચ 1973. મધ્ય પ્રશાંતમાં એક મોટી સ્પર્મ વેલ એમની ઓરાલિન સાથે અથડાય છે, અને બસ થોડી જ ક્ષણોમાં એમની આખી દુનિયા, એમની યાટ ડૂબવા લાગે છે.
ઓહ, એક ક્ષણની કલ્પના કરવી પણ કેટલી ભયાનક હશે. પોતાની આંખો સામે પોતાનું સપનું ડૂબતું જોવું.
અને એ ભય અને અંધાધૂંધી વચ્ચે એ લોકો માંડ માંડ ઓરાલુ નામના નાના હવા ભરેલા તરાપા પર કૂદી પડે છે.
સાથે શું?
થોડો જરૂરી સામાન, કંપાસ, થોડું ટીનમાં બંધ ખાવાનું, પાણી અને થોડા ફ્લેર્સ. બસ આટલું જ.
અને પછી
જે સમુદ્ર મુક્તિનું પ્રતીક હતો
એ જ
હવે એક અનંત જેલ બની જાય છે.
અને અહીંથી શરૂ થાય છે એમનો પેલો અસ્તિત્વ માટેનો 170 દિવસનો સંઘર્ષ.
170 દિવસ એક નાનકડા તરાપા પર એ માનસિક રીતે કેવી રીતે ટકી શક્યા હશે? એ સમય કેવી રીતે કાઢ્યો હશે?
પુસ્તકા સમયનું એટલું વિગતવાર અને એટલું કાચું વર્ણન કરે છે ને, ખાસ કરીને પેલી મેરેલિનની ગુપ્ત ડાયરી અને મોરિસની લોગબુકના આધારે. રોજનું જીવન એટલે બસ ટકી રહેવાની લડાઈ.
પેલી સેફ્ટી પિન હોય ને, એમાંથી ગલ બનાવીને માછલી પકડવી, કાચબા પકડવા, વરસાદનું પાણી ભેગું કરવું. પણ શારીરિક જરૂરિયાતો જેટલું જ અગત્યનું હતું માનસિક સંતુલન જાળવવું.
હા, એ તો સૌથી અઘરું હશે.
એટલે એમણે શું કર્યું? એક કડક દિનચર્યા બનાવી રાખી. સમયસર ખાવું, માછીમારી કરવી, તરાપાની સંભાળ રાખવી, આ જે રોજિંદી ઘટમાળ હતી ને, એ જ કદાચ એમને પેલી નિરાશા અને ગાંડપણથી બચાવતી હતી.
અને એમની વચ્ચેના સંબંધનું શું થયું આ 170 દિવસમાં? એના પર શું અસર પડી?
એમનો સંબંધ એ એકદમ ગાઢ સહનિર્ભરતામાં ફેરવાઈ ગયો. એ લોકો એકબીજાના મનની વાત સમજવા લાગ્યા હતા. ભૂમિકાઓ પણ સ્પષ્ટ થઈ ગઈ. મોરિસ નેવિગેશન અને આશા જાળવવાનું કામ કરતા, જ્યારે મેરાલિન ખોરાક અને તરાપાની વ્યવસ્થા સંભાળતા.
એટલે એક ટીમ બની ગયા.
હા, એકબીજા માટે જીવતા હતા. પણ સાથે સાથે પુસ્તક એ પણ બતાવે છે કે તણાવ હતો, હતાશા હતી, ઝઘડા થતા હતા, હાર માની લેવાની ઈચ્છા પણ થતી હતી. એ પ્રેમની કસોટી તો હતી જ, પણ સાથે સાથે ટકી રહેવા માટેનો એક કોન્ટ્રાક્ટ જેવું પણ હતું. શારીરિક અને માનસિક રીતે તો એ લોકો સાવ ભાંગી પડ્યા હતા.
અને પછી આટલા દિવસો પછી ચમત્કાર થયો, બચાવ.
હા, 30 જૂન 1973, 170 દિવસ પછી, જ્યારે એ લોકો લગભગ મૃત્યુની નજીક હતા, ત્યારે એક કોરિયન માછીમારી જહાજે એમને જોયા. એમનો બચાવ થયો. જ્યારે એ લોકો કિનારે પાછા ફર્યા, ત્યારે સાવ હાડપિંજર જેવા હતા, આઘાતમાં હતા. પણ દુનિયાળે તો એમને માથે ચઢાવી દીધા. એ લોકો તરત જ ગ્લોબલ હીરો બની ગયા. બ્રિટિશ હિંમત, પ્રેમ, સહનશીલતા આ બધાના પ્રતીક. એમણે સાથે મળીને પેલું પુસ્તક લખ્યું 117 ડેઝ અડ્રિફ્ટ, જે બેસ્ટસેલર બન્યું.
પણ એલ્મર્સ્ટ કહે છે કે આ જે હીરોની છબી હતી એની પાછળ એક બીજી જ વાસ્તવિકતા છુપાયેલી હતી.
બરાબર, જાહેરમાં એ લોકો હિંમતવાન યુગલ હતા, પણ ખાનગીમાં એ લોકો ગહન આઘાત અને પેલી ભયાનક યાદો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. પુસ્તક એ જ દર્શાવે છે કે કેવી રીતે આ દંતકથાએ એમની સાચી પીડા, એમની જટિલતાને ઢાંકી દીધી. એ લોકો જાણે એક જ સમયે બે જીવન જીવી રહ્યા હતા, એક દુનિયા માટે અને એક પોતાના માટે.
અને પુસ્તકનો અંતિમ ભાગ જે એમના બચાવ પછીના જીવન વિશે છે,
હા, એ ભાગ કદાચ સૌથી વધુ હૃદયદ્રાવક છે. એ એમના બચાવ પછીના 30 વર્ષોની વાત કરે છે. પ્રસિદ્ધિ તો ધીમે ધીમે ઓસરી ગઈ, પણ મોરિસનો પેલો સમુદ્ર પ્રત્યેનો જુસ્સો ઓછો ન થયો.
એટલે
નવાઈની વાત એ છે કે એમણે ફરીથી એક બોટ બનાવી અને મેરાલિનને ફરી સમુદ્ર પર પાછા ફરવા મનાવી લીધા. હવે આને બહાદુરી કહેવી કે પછી આઘાતમાંથી બહાર ન આવી શકવાની નિશાની? એલ્મસ્ટા સવાલ ઉઠાવે છે.
હા, આ તો વિચારવા જેવું છે.
એ લોકો ફરી ક્યારેય નોર્મલ જીવનમાં પૂરેપૂરા ભળી ન શક્યા. એમનું લગ્ન હવે ખાલી પ્રેમ પર નહીં, પણ એમના સહિયારા ભયાનક ભૂતકાળના અનુભવ પર પણ ટકેલું હતું. મોરિસનું મૃત્યુ અને પછી મેરાલિનના એકલાવાયા અંતિમ વર્ષોનું વર્ણન બતાવે છે કે પેલી ભૌતિક વહાણડૂબી તો ક્યારની પૂરી થઈ ગઈ હતી, પણ મનોવૈજ્ઞાનિક વહાણડૂબી કદાચ ક્યારેય પૂરી નહોતી થઈ.
બાપરે, આ ખરેખર બહુ જ ગહન અને જટિલ વાર્તા છે. આમાંથી મુખ્ય વિષયો અને સંદેશાઓ શું તારવી શકીએ આપણે?
ઘણા બધા છે. પહેલું અને સૌથી સ્પષ્ટ તો એ છે, આત્યંતિક દબાણ હેઠળ લગ્ન જીવન. જ્યારે રોમાન્સ અને સગવડો બધું જ જતું રહે, ત્યારે ટકી રહેવાની જરૂરિયાત અને પેલી પરસ્પર નિર્ભરતા જ સંબંધનો આધાર બની જાય છે. આ વાત કદાચ કોઈપણ મોટા સંકટનો સામનો કરતા યુગલોને લાગુ પડે, ખરું ને?
હા, સાચી વાત.
બીજું, સ્વપ્નનો મોહ અને તેનો જુલમ. પેલું મોરિસનું સમુદ્રનું સ્વપ્ન કેવી રીતે એક વિનાશક જુસ્સામાં ફેરવાઈ શકે છે એ આપણને આપણી મહત્વાકાંક્ષા અને વાસ્તવિકતા વચ્ચેના સંતુલન વિશે વિચારવા પ્રેરે છે.
અને એકલું ટકી રહેવાના મનોવિજ્ઞાન વિશે પણ ઘણું શીખવા મળે છે, નહીં? જેમ કે પેલી રોજિંદી ગટમાળવાળી વાત.
ચોક્કસ. ત્રીજો મુદ્દો છે અસ્તિત્વનું મનોવિજ્ઞાન. નિરાશા અને હતાશા સામે લડવા માટે દિનચર્યા, નાના નાના ટાર્ગેટ્સ અને માનસિક શિસ્ત કેટલા જરૂરી છે એ બેલીઝની વાર્તા બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આ આપણને આપણા રોજિંદા જીવનના સ્ટ્રેસ અને અનિશ્ચિતતાઓનો સામનો કરવાની રીતો પણ શીખવી શકે છે. ચોથું, દંતકથાનો બોજ. કેવી રીતે સમાજ હીરોની છબી બનાવે છે અને વ્યક્તિના ખાનગી સંઘર્ષને નજરઅંદાજ કરે છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં દરેક જણ પોતાની બેસ્ટ ઇમેજ જ બતાવવા માગે છે, ત્યાં આ મુદ્દો વધારે લાગુ પડે છે, પેલું દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર.
અને સૌથી અગત્યનો મુદ્દો જે તમે વારંવાર કીધો, પેલી આઘાતની અસર.
હા, પાંચમો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ છે આઘાતનો અનંત પ્રભાવ. પુસ્તક બહુ ભારપૂર્વક કહે છે કે ભયાનક અનુભવોની અસર લાંબા લાંબા સમય સુધી રહે છે. બચાવ એ વાર્તાનો અંત નથી હોતો, પણ એક નવા સંઘર્ષની શરૂઆત હોઈ શકે છે. આ આપણને એવા લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ બનવાનું શીખવે છે જેઓ મુશ્કેલ સમયમાંથી પસાર થયા હોય, ભલે બહારથી આપણને બધું સામાન્ય દેખાતું હોય.
પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર મનમાં રહી જાય તેવા છે. એલ્મહર્સ્ટના કેટલાક અવલોકનો બહુ જ ધારદાર લાગે છે.
હા, જેમ કે એક વિચાર જે મને બહુ જ સ્પર્શી ગયો એ છે કે તેમનું બચવું એ વીરતાનું કોઈ મોટું કાર્ય ન હતું, પરંતુ ઘોર નિરાશા સામે દરરોજ કરાયેલા હજારો નાના સામાન્ય કાર્યોનો સરવાળો હતો. આ વાત હિંમતની આપણી જે ટિપિકલ વ્યાખ્યા છે ને એને પડકારે છે. હિંમત ઘણીવાર મોટા પરાક્રમમાં નથી હોતી, પણ રોજબરોજની નાની નાની લડાઈઓમાં, પેલી હાર ન માનવાની વૃત્તિમાં રહેલી હોય છે.
આ ખરેખર સહનશીલતાને એક નવી જ રીતે જોવાની વાત છે. સરસ. બીજો કયો વિચાર મહત્વનો લાગ્યો?
બીજો એક બહુ પાવરફુલ વિચાર છે. વહાણ ડૂબવાની ઘટના તેમના બચાવ સાથે સમાપ્ત ન થઈ. તે એક મનોવૈજ્ઞાનિક સ્થિતિ હતી જેમાં તેઓ બાકીનું જીવન જીવ્યા. આ વાક્ય આઘાતના કાયમી પ્રભાવને, પેલી કદી ન સમાપ્ત થતી વહાણ ડૂબીને એટલી સચોટ રીતે વ્યક્ત કરે છે. ભૌતિક ઘટના ભલે પૂરી થઈ જાય, પણ એની માનસિક અસર જીવનભર રહી શકે છે.
હા, અને એમના સંબંધ વિશેનું પેલું અવલોકન પણ કેટલું બધું કહી જાય છે. સમુદ્ર મોરિસનો મહાન પ્રેમ અને મહાન વિરોધી હતો. મેરાલિન માટે તે ફક્ત તે સ્થાન હતું જ્યાં મોરિસ હતો. બસ આ એક જ વાક્યમાં એમની આખી રિલેશનશિપની જટિલતા, એમની અલગ અલગ પ્રેરણાઓ અને એમની ઊંડી છતાં કદાચ પેલી અસંતુલિત કહી શકાય એવી સહનિર્ભરતા સમાઈ જાય છે.
એટલે જ આ પુસ્તક ખાલી એક વાર્તા નથી, પણ એમાંથી આપણે આપણા વાસ્તવિક જીવન માટે પણ ઘણું શીખી શકીએ છીએ.
તો આમાંથી આપણે રોજિંદા જીવન માટે શું વ્યવહારુ શીખ લઈ શકીએ? કે રીતે ઉપયોગી થઈ શકે આ વાર્તા?
પહેલું તો વૃત્તિગત સંબંધો વિશે. કટોકટીના સમયે સહિયારો હેતુ અને પરસ્પર ટેકો કેટલો મહત્વનો છે એ સમજાય છે, પણ સાથે જ એ પણ શીખવા મળે છે કે સંબંધોમાં સંતુલન જરૂરી છે. જ્યારે એક વ્યક્તિનું સપનું બીજા પર હાવી થઈ જાય ત્યારે ક્યાંક ને ક્યાંક જોખમ ઊભું થઈ શકે છે.
બેલેન્સની વાત, બરાબર.
બીજું, સ્થિતિસ્થાપકતા અને માનસિક સ્વાસ્થ્ય. બેઈલી દંપતીની જેમ આપણે પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પેલી દિનચર્યા અને નાના પ્રાપ્ત કરી શકાય એવા લક્ષ્યો નક્કી કરીને માનસિક સંતુલન જાળવી શકીએ છીએ. જ્યારે બધું બહુ અઘરું લાગે ત્યારે નાના નાના પગલાં ભરવાથી પણ ફરક પડે છે.
હા, એ નાના લક્ષ્યોવાળી વાત ખરેખર બહુ કામની છે. અને આઘાતની સમજણ વિશે શું કહી શકાય?
સહાનુભૂતિ અને ધીરજ રાખવી જોઈએ. એમનો સંઘર્ષ આપણને દેખાતો ન હોય તો પણ ચાલુ હોઈ શકે છે. અને છેલ્લું, કથાઓનું વિશ્લેષણ. આપણે જે વાર્તાઓ સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે પછી સોશિયલ મીડિયા પર જોઈએ છે, એનું થોડું ક્રિટિકલ મૂલ્યાંકન કરવું જરૂરી છે. પેલી દેખાતી છબી પાછળની વાસ્તવિકતા શું છે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આખી વાતચીત પછી મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે જેને આપણે ઘણીવાર એક સિમ્પલ સર્વાઇવલ સ્ટોરી કહીને બાજુ પર મૂકી દઈએ છીએ, એની પાછળ કેટલી ઊંડી માનવીય જટિલતાઓ, મનોવૈજ્ઞાનિક સંઘર્ષ અને સંબંધોની કસોટી છુપાયેલી હોય છે. અને પેલો કદી ન સમાપ્ત થતું વહાણ ડૂબવું એ ખરેખર હચમચાવી દેતેવો છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે સાચી સ્થિતિસ્થાપકતા મોટાભાગે પેલા નાટકીય પરાક્રમોમાં નહીં, પણ રોજિંદા નાના, ક્યારેક કંટાળાજનક લાગતા કાર્યોમાં અને પેલી હાર ન માનવાની વૃત્તિમાં જોવા મળે છે. અને બીજું, સપના આપણને ઉડાણભરમાં પ્રેરે છે એ સાચું, પણ જો એ વાસ્તવિકતાથી વધુ પડતા દૂર થઈ જાય તો એ જ સપના આપણને ડૂબાડી પણ શકે છે. આ વાર્તા પ્રેમ, સહનિર્ભરતા, આઘાત અને માનવ મનોવિજ્ઞાન વિશે એટલું બધું શીખવે છે કે લાંબા સમય સુધી યાદ રહેશે.
ખરેખર. અને અહીં એક વિચાર મને એ પણ આવે છે કે શું મોરિસનો સમુદ્ર પ્રત્યેનો એ અતૂટ પ્રેમ અને પેલો પાછા જવાનો નિર્ણય એ હિંમત હતી, કે પછી એક એવો જુસ્સો હતો જેણે અનિવાર્યપણે તેમને અને મેરાલિનને એક કાયમી મનોવૈજ્ઞાનિક વહાણ ડૂબીમાં જ જકડી રાખ્યા? આ સવાલ કદાચ આપણને આપણા પોતાના જુસ્સા અને સપના વિશે પણ વિચારવા મજબૂર કરે છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.